તારીખ 22/1/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 4. મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
મોક્ષ માર્ગ પ્રકાશક પ્રથમ અધિકાર પાનું ચોથું. આચાર્ય ઉપાધ્યાય સાધુનું સમુચ્ચય સ્વરૂપ એક જૈન મુનિ કેવા હોય એ અપેક્ષા એ કહ્યું. હવે તે પ્રત્યેક આચાર્ય કેવા હોય એટલે મૂળ ગુણો ઉપરાંત તેમની વિશેષતાઓ શું છે અને તેમની બાહ્ય પ્રવૃત્તિમાં જે કાંઈ વિશેષતા છે એ આચાર્ય અને ઉપાધ્યાયનું સ્વરૂપ બતાવે છે. તેઓમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની અધિકતા વડે પ્રધાન પદને પામી જેઓ સંઘમાં નાયક થયા છે. શું કહે છે કે આચાર્ય મહારાજ છે એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પણ અધિકતા છે, વિશેષતા છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં સાધુ દશાની સ્થિતિમાં પણ જેઓ વિશેષ આગળ વધ્યા હોય તે જ આચાર્ય પદવીને યોગ્ય હોય છે. બીજા આચાર્ય પદવીને યોગ્ય હોતા નથી. પવિત્રતાની સાથે પણ સંબંધ છે અને પુણ્યની સાથે પણ સંબંધ છે. પવિત્રતાની પણ અધિકતા છે અને પુણ્યની પણ અધિકતા છે, બંને વાત છે. ગુણસ્થાન એક સરખા છે તો પણ સામાન્ય સાધુ કરતા સામાન્યપણે આચાર્યની સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની અધિકતા ગણવામાં આવે છે. સામાન્યપણે વિશેષપણે કોઈ પણ આચાર્યના કોઈ પણ શિષ્ય આચાર્ય પહેલા એટલે ગુરુ પહેલા એને ગુરુ છે, સાધુના જ એક ગુરુ છે. પણ આત્માની એવી સ્વતંત્રતા છે કે વિશેષપણે કોઈ પણ સાધુ એ આચાર્ય છઠ્ઠે સાતમે ગુણ સ્થાને રહે અને એમના શિષ્ય સાધુ હોય એ શ્રેણી માંડીને કેવળ જ્ઞાનને પણ પ્રાપ્ત કરી શકે છે. એવો કોઈ પ્રતિબંધ નથી કે ગુરુ છદ્મસ્ત રહે ત્યાં સુધી શિષ્યને છદ્મસ્ત રહેવું પડે કે રહેવું જોઈએ, એવો કોઈ પ્રતિબંધ નથી. પણ એ વિશેષ વાત છે, કોઈ કોઈ એક વ્યક્તિ વિશેષ અપેક્ષાથી એ વાત છે. સામાન્યપણે આચાર્ય મહારાજ છે એ સામાન્ય સાધુઓ કરતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં અધિકતાને પ્રાપ્ત થયા છે એમ ખ્યાલમાં રાખો, એમ સમજવું. તેઓમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની અધિકતા વડે પ્રધાન પદને પામી જેઓ સંઘમાં નાયક થયા છે, મુખ્ય થયા છે. સંઘમાં નાયક થયા છે એટલે મુખ્ય થયા છે અને એમની આજ્ઞાનું પ્રતિપાલન કરવામાં એમના સંઘમાં એમની આજ્ઞાનું પ્રતિપાલન કરવામાં આવે છે અને એમની આજ્ઞાનું પ્રતિપાલન થાય એવા પુણ્યને પણ એ ધારણ કરે છે. પવિત્રતાને તો ધારણ કરે છે પણ એવા પુણ્યને પણ ધારણ કરે છે કે એમની આજ્ઞાની અવજ્ઞા ન થાય. બધી વાત તો ક્યાંથી લખી હોય પણ વિશેષ વાત આપણે જેટલી હોય એ વિચારતા જશું. મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપાચરણ વિશે જ જીવો નિમગ્ન છે, પરંતુ કદાચિત ધર્મલોભી અન્ય જીવ, યાચક, અન્ય જીવ કેવા? યાચક, તેમને દેખી રાગવંશના ઉદયથી કરુણા બુદ્ધિ થાય તો તેમને ધર્મોપદેશ આપે છે. શું મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપાચરણ વિશે જ જેઓ નિમગ્ન છે. પરમ કારુણ્ય વૃત્તિ માં પ્રવર્તતા પહેલા પ્રથમ જીન પ્રતિમા થા, જીન પ્રતિમા થા, જીન પ્રતિમા થા, ઉપાલદેવનું વચન છે. એમને પોતાની હાથ નોંધમાં પોતા માટે નોંધ કરેલી વાત છે કે જી, હું મોક્ષ માર્ગ ને પામ્યો છું, મોક્ષ માર્ગ તે જોયો છે, તેથી તું મોક્ષ માર્ગ બીજાને પણ દર્શાવી શકે એમ છે, અને બીજા જીવોને મોક્ષ માર્ગ દર્શાવતા એ જીવોના પણ દુઃખ દૂર થાય અને એ સુખી થાય એવી જે કારુણ્ય વૃત્તિ, પરમ કારુણ્ય વૃત્તિ, પારમાર્થિક કારુણ્ય વૃત્તિ, એ તને આવે છે. પોતાને પોતાને એ વાત સંબોધે છે, તને એવી વૃત્તિ આવે છે, રાગાંશ રહ્યો છે ત્યાં સુધી એ વૃત્તિ તને આવશે. તો પણ પ્રથમ એટલે મુખ્ય, પ્રથમ એટલે મુખ્ય સ્વરૂપની સ્થિરતામાં જીન પ્રતિમાવત, સ્વરૂપની સ્થિરતામાં રહે, સ્વરૂપની સ્થિરતામાં રહે, સ્વરૂપ સ્થિરતાની મુખ્યતા રાખ, એમ પોતાના જીવને સંબોધન કરે છે. પોતે જ પોતાનો ગુરુ ને પોતે જ પોતાનો શિષ્ય એમ છે. એમ અહીંયા પણ આચાર્ય ભગવાન મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપ આચરણ વિશે જ નિમગ્ન છે, એ જ એમના પરિણામનું મુખ્ય અંગ છે, મુખ્ય પરિણતિ છે અને મુખ્ય કાર્ય છે અને મુખ્ય કર્તવ્ય છે. મુખ્ય ધર્મ એમનો આ છે, સ્વરૂપમાં નિમગ્ન રહેવું તે. પરંતુ કદાચિત ક્યારેક ક્યારેક, કદાચિત એટલે ક્યારેક ક્યારેક, ધર્મલોભી અન્ય જીવ યાચક છે, ધર્મના યાચક જીવ છે, ધર્મના લોભી છે તે ધર્મના યાચક છે. આચાર્ય ભગવાન પાસે ધર્મની યાચના કરે છે દીનપણે, કે પ્રભુ મને કાંઈક ધર્મ સમજાવો, મને ધર્મ પ્રાપ્ત થાય, ધર્મ પ્રાપ્ત થયો હોય તો મને ધર્મ વૃદ્ધિ થાય એવો કાંઈ ઉપદેશ આપો. એવા યાચક જીવને દેખીને, તેમને દેખી રાગંશના ઉદયથી, પોતાને પણ રાગંશનો ઉદય છે, ઉપદેશ આપે છે ત્યારે શું છે કે ધર્મોપદેશ આપવાના કાળે એ કરુણ કારુણ્ય વૃત્તિ છે એટલો રાગંશ છે, પ્રશસ્ત છે. એ રાગંશના ઉદયથી કરુણા બુદ્ધિ થાય છે તો તેમને ધર્મોપદેશ આપે છે, એટલે કરુણાનો વિકલ્પ ઉત્પન્ન થાય. બુદ્ધિ એટલે કોઈને સુખ પમાડી દઉં છું ને, મારાથી સુખ કોઈ પામશે ને, હું કોઈને સુખી કરું છું, એ અભિપ્રાયનો વિષય નથી અહીંયા, તો વિકલ્પ ઉઠે છે. રાગના ઉદયથી વિકલ્પ ક્યારેક ઉઠે છે તો તે તેમને ધર્મોપદેશ આપે છે. કેવા જીવને આપે છે? ધર્મના લોભી ને ધર્મના યાચક હોય એને આપે છે. પરાણે પોતાની વાત કોઈને લાદવાનો આગ્રહ રાખતા નથી, અથવા જરૂર નથી, અને ઉપેક્ષાએ જે વર્તે છે, ધર્મોપદેશની ઉપેક્ષાએ વર્તે છે, એવા જીવોને પણ ધર્મોપદેશ આપવા યોગ્ય નથી. આમાંથી આ નીકળે છે, આટલી વાતમાંથી એ વાત નીકળે છે કે ગમે તેને ધર્મોપદેશ ના આપો, એને ઈચ્છા છે કે નથી ધર્મ પામવાની, એ ઉપદેશને ચાહે છે કે નથી ચાહતો, ઈચ્છે છે કે, એ જોયા વિના એને કહેવા માંડવું, રેડવા માંડવું એના માથે, એ કાર્ય નથી. મોક્ષનું તો એ કર્તવ્ય જ નથી, એને તો ધર્મ પામવાનું કર્તવ્ય છે. પણ અધૂરો છલકાય, થોડુંક જાણે ત્યાં જલ્દી જલ્દી બીજાને કહેવા માંડે એવું એવી આ વાત નથી. પુરુષાતુર ને પાણી પાયાની મહેનત કરવી, નહી તો તું એને પાણી આપીશ તો ઢોળી નાખશે, પાણી ઢોળી નાખશે. ઓકે, તો પણ હવે અમારી ભાવના હોય કે બીજા પામે તો કે એને તૃષા જગાડવી, તારે પાણી પાવું નહીં પણ એને તૃષા જગાડવી. તૃષાતુર ન હોય તેની તૃષા જાગ્રત કરવી, તૃષા જાગૃત થઈ હોય તેને પાણી પાયાની મહેનત કરવી. બહુ લાઈન દોરી તો ઘણી આપી છે ને એમણે, તો બહુ લાઈન દોરી આપી. ના, મુમુક્ષુ નથી કરતો, આમ તો નાનીથી આગળ પછીની જ વાત છે આમ તો શું. પણ છતાંય કોઈ નાની ગુરુ મળ્યા હોય, નાની ગુરુથી કોઈ પરમાર્થની વાત પોતાને ખ્યાલમાં સમજવામાં આવી હોય, તો કોઈ એવા ધર્મલોભી જીવ હોય, ચાહનાવાળા હોય, રૂચિવાળા હોય, એની સાથે પોતાના મુખ્યપણે પોતાના સત્સંગ અર્થે વાત કરવી, પછી ગૌણપણે એને સમજવાની વાત છે. મુખ્યપણે તો રૂચિવાન જીવ સાથે સત્સંગ કરવાની વાત છે મુમુક્ષુ જીવને. તો ખવડો હોય પણ કાણો હોય તો કે એમાં પાણી ભરતો નથી, અને હું આડા ઘડામાં પણ પાણી ભરતો, આડા ઘડામાં પાણી ભરવું કેવી રીતે? ખવડો હોય તો ઉપર રેડાય પણ નીચે કાણો હોય તો એનો કઈ અર્થ નથી રેડવાનો. એમ ત્રણ પ્રકારના જીવ લીધા છે, કે ઊંધા જીવ હોય, અથવા ઉપદેશને પોતે ગ્રહણ કરી ન શકે એવા જીવ હોય, અથવા આડોડિયા હોય. આડા એટલે આડોડિયા હોય, વક્રતા પરિણામ વાળા હોય એવા જીવોને ધર્મોપદેશ હું કદી કરતો નથી. હું કરતો નથી એટલે કર્તવ્ય પણ નથી એમ લેવું. ધર્મદાસજી ક્ષુલ્લક ના વચન મુખ્યપણે તો એ પોતાનું સાધન કરે છે, અને ક્યારેક ધર્મ લોભી અન્ય યાચક જીવ તેમને દેખી રાગના પોતાના ઉદયથી કરુણા બુદ્ધિ થાય તો તેમને ધર્મોપદેશ આપે છે. રાગંશને સાથે કરુણા બુદ્ધિ, રાગંશ થાય તો ભગવાનના દર્શન કરવા આવે, અને રાગંશથી 28 મૂળગુણના રાગમાં પણ પરિણમે એ રાગંશનો ઉદય છે. પણ જો કરુણા બુદ્ધિ હોય તો બીજા જીવોની અહિંસા પાળે અને બીજા જીવોને ધર્મોપદેશ પણ આપે. તેમને ધર્મોપદેશ આપે છે, દીક્ષા ગ્રાહકને દીક્ષા આપે છે, એ આચાર્ય મહારાજનો અધિકાર છે. ગમે તે ગમે તેને દીક્ષા આપે એવું નથી, આમના એવી છે કે આચાર્ય ભગવાન છે એ દીક્ષા ગ્રાહકને દીક્ષા પણ આપે છે. તથા પોતાના દોષ પ્રગટ કરે છે તેને પ્રાયશ્ચિત વિધિ વડે શુદ્ધ કરે છે, અને જેઓ એમની પાસે આવીને પોતાના દોષને પ્રગટ કરે છે ગુરુ પાસે આવીને અને પ્રાયશ્ચિત માગે છે, તો વિધિ વડે તેને પ્રાયશ્ચિત પણ આપે અને એના પરિણામની શુદ્ધતા કરાવે છે. એવા આચરણ કરવા કરાવવા વાળા શ્રી આચાર્ય પરમેશ્વરને અમારા નમસ્કાર ભક્તિ કરતા જાય છે. ખોડરમલજી સાહેબ ભક્તિ કરતા જાય છે કે આવા જે મહાન આચાર્યો છે, દર્શનજ્ઞાન ચારિત્રની અધિકતાથી સંપન્ન છે, અને બહારમાં પણ બીજાનું ભલું કરવામાં પણ સમર્થ છે, એવા સમર્થ આચાર્યને અમારા નમસ્કાર હો. હા, એમની કલ્પના કરી છે. સૂક્ષ્મ એવો હતો, ધર્મોપદેશ દેવા માટે એવો સૂક્ષ્મ હતો, કે કોઈ આચાર્ય શાસ્ત્ર લખી શકે, ઉપદેશ આપી શકે એવી એમનું પણ સામર્થ્ય હતું. એટલે એમને કલ્પ, એટલે એમની કલ્પના કરી શકાય, આચાર્યની કલ્પના જ એમનામાં કરી શકાય. આચાર્ય નહીં હોવા છતાં આચાર્યની કલ્પના કરી શકાય એવા આચાર્ય કલ્પ ગણાય છે ટોડર મોરજી. બહુ સમર્થ પુરુષ થયા. જયપુરમાં આજથી પણ આ 200 વર્ષ પહેલા બહુ સમર્થ પુરુષ થઈ ગયા. જે મંદિરમાં એ સ્વાધ્યાય કરતા હતા ત્યાં આજે પણ હજી સ્વાધ્યાય ચાલે છે. અમે ત્યાં સ્વાધ્યાય કરેલો ત્યારે ત્યાંના જૂના માણસો એમ કહેતા કે ટોડરમલજી સ્વાધ્યાય કરતા હતા ત્યાર પછી આ મંદિરમાં શાસ્ત્ર સ્વાધ્યાય બંધ નથી રહ્યો. કોઈ ને કોઈ વિદ્વાન, ભલે એના જેવા કોઈ સમર્થ જ્ઞાની ન હોય, પણ કોઈ ને કોઈ વિદ્વાન આ સ્થળે બેસીને સ્વાધ્યાય કરે છે, ચલાવે છે અને સામૂહિક રીતે લોકો સ્વાધ્યાયમાં સામેલ થાય છે. 2100 આમાં એમ લીધું છે, આજથી 165 વર્ષ પહેલા. એટલે બરાબર છે, બનવા જોગ છે. તો 200 થી આવશે. કારણ કે આપણને આમાં આવતા 25 વર્ષ થઈ ગયા ને. બરાબર છે, જોઈએ બનવા જોગ છે. છેલ્લે લખેલું છે એમણે પોતાના કયા વખતમાં આ બધું કરેલું છે એ છેલ્લે લખ્યું છે એમણે. ટાઈમ નાખ્યો છે એના ઉપરથી અનુમાન કરેલું કે લગભગ 150 વર્ષ તો થઈ ગયા છે. એટલે બહુ પુરાણા કોઈ વિદ્વાન છે કે જ્ઞાની છે એવું નથી. કૃપાળુ દેવને જેમ 100 વર્ષ થયા તો આગળ બીજા 101 વર્ષ ગણી લ્યો. એટલા એમ નહીં, 1800 ને કેટલા છે, 1811 તો 1911 બરાબર છે. 2100 કે છે ને ભાઈ, 200 વર્ષ થયા. બરાબર છે, ખરી વાત છે, થયા 200 વર્ષ. રાઉન્ડ અબાઉટ 200 ગણો ને. હવે ઉપાધ્યાય નું સ્વરૂપ કે છે, વળી જે પુરુષ ઘણા જૈન શાસ્ત્ર નો જ્ઞાતા થઈને સંઘમાં પઠન પાઠન નો અધિકારી બન્યો હોય, સમસ્ત શાસ્ત્રના પ્રયોજનભૂત અર્થને જાણી એકાગ્ર થઈ જે પોતાના સ્વરૂપને ધ્યાવે છે, પરંતુ કદાચિત કષાયંશના ઉદયથી ત્યાં ઉપયોગ ન થંભે તો આગમને પોતે ભણે છે એવા અન્ય ધર્મબુદ્ધિવાનને ભણાવે છે, એ પ્રમાણે સમીપવર્તી ભવ્યજીવોને અધ્યયન કરાવવા વાળા શ્રી ઉપાધ્યાય પરમેશ્વરીને અમારા નમસ્કાર. સંક્ષિપ્તમાં સ્વરૂપ બતાવ્યું. શું કહે છે કે એમને પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની અધિકતા સામાન્યપણે તો લેવી જ, સામાન્ય સાધુ કરતા ઉપાધ્યાયની પદવી મોટી છે. આચાર્ય દેવની જેમ પદવી મોટી છે ત્યાર પછી ઉતરતી પદવી, પણ સાધુથી વિશેષ પદવી એ ઉપાધ્યાય મહારાજની છે. અને એ ઉપાધ્યાયને પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની સામાન્યપણે અધિકતા લઈ લેવી ત્યાં. એ ઉપરાંત જેઓ ઘણા જૈન શાસ્ત્રનો જ્ઞાતા થાય છે એમનું અધ્યયન ઘણું હોય છે. વિશેષતા શું હોય છે, એમની અધ્યયનની વિશેષતા છે. આચાર્ય મહારાજ ની તો હોય છે, કેમ કે એ ઉપાધ્યાય થી પછી આગળ વધીને આચાર્ય થયા છે. એટલે એમને અધ્યયન નથી હોતું એ પ્રશ્ન નથી રહેતો. એ અધ્યયન થી આગળ વધીને આચાર્ય થયા છે, પણ હજી એટલે આચાર્ય પદવી સુધી નથી પહોંચ્યા. તે ઉપાધ્યાયના સ્થાનમાં જિનાગમના જ્ઞાતા છે, વિશેષપણે અને સંઘમાં પઠન પાઠનના અધિકારી બન્યા છે, સાધુ સંઘમાં અને બીજા ચારે સંઘમાં એ પોતે આગમના પઠન પાઠનના અધિકારી છે, એટલે વાંચન આપે છે, પ્રવચન આપે છે, આગમના અર્થો બીજાને સમજાવે છે, એમની પાસે બીજા આગમ સમજવા પણ આવે છે. સમસ્ત શાસ્ત્રના પ્રયોજનભૂત અર્થને જાણીને એકાગ્ર થઈને, એટલા જાણીને નહીં પણ સાથે જાણીને એકાગ્ર થાય છે. સમસ્ત શાસ્ત્રનું પ્રયોજન પોતાના સ્વરૂપમાં એકાગ્ર થવું તે છે. એટલે એમ લીધું કે ઉપાધ્યાય છે એમને ઘણું શાસ્ત્ર જ્ઞાન હોય છે અને એ ઘણા શાસ્ત્ર જ્ઞાનનું પ્રયોજન પણ એમને બરાબર સિદ્ધ થયેલું છે, એટલું શાસ્ત્ર જ્ઞાન છે એમ નહીં. સમસ્ત શાસ્ત્ર જ્ઞાનનું પ્રયોજન જે સ્વરૂપમાં સ્થિર થવું, એ શાસ્ત્ર જ્ઞાન પૂર્વક સ્વરૂપમાં સ્થિર થયેલા છે. એવા સમસ્ત શાસ્ત્રના પ્રયોજન અર્થને જાણી તેમાં એકાગ્ર થઈ જે પોતાના સ્વરૂપને ધ્યાવે છે, પોતાના સ્વરૂપનું ધ્યાન કરે છે અને સ્થિર રહે છે. પરંતુ જ્યારે સ્થિર ન રહે ત્યારે ઉપયોગ ન થંભે, શું? પરંતુ જ્યારે ધ્યાનમાં ઉપયોગ ન થંભે ત્યારે કદાચિત કષાયંશના ઉદયથી આગમને પોતે ભણે છે. જો આગમને ભણવો એ કષાયંશનો ઉદય લીધો, શું ભાવ છે? લોકો ધર્મ સમજે છે, અમે આગમ વાંચીએ છીએ, આગમ બીજાને સમજાવીએ છીએ, માટે અમારો આગમનો ઉપયોગ છે એ ધર્મ સ્વરૂપ છે, કે ખોટી વાત છે? ઉપાધ્યાયની વાત લીધી છે, આ તો છઠ્ઠે સાતમે સંસ્થાને બિરાજમાન છે, 28 મૂળ ગુણના પાલન કરનારા છે, અને આગમમાં પ્રવૃત્તિ થાય ઉપયોગની ત્યારે એ કષાયંશને કારણે થાય છે. એટલી વાત સાફ છે કે કષાયની ત્રણ ચોકડીનો એમણે અભાવ કર્યો છે સમ્યક પ્રકારે. અનંતાનંદ મંદિર પ્રત્યાખ્યાન વર્ણી અને અપ્રત્યાખ્યાન વર્ણી, ક્રોધમાન માયા લોભ એવા 12 કષાય એમણે, ચાર તરીને 12 કષાય ટાળ્યા છે, અને સ્વંજલનના 4 કષાયનો મંદ ઉદય જેમને વર્તે છે એમ લેવું, તીવ્ર ઉદય નહીં પણ કષાયંશના મંદ ઉદયથી અને મંદ ઉદયને કારણે એમને શું ભાવ છે? તો મને દશામાં તીવ્ર ઉદય કષાયનો છે જ નહીં, સર્વ સાવધયોગનો ત્યાગ છે અને પાપના પરિણામનો અભાવ છે, એટલા પુણ્ય પરિણામ શુભ ભાવ થાય છે, એટલે મંદ ઉદય લેવો સંજલનનો. આગમને પોતે ભણે છે અથવા અન્ય ધર્મ બુદ્ધિવાનને ભણાવે છે, ભણવું હોય એને, ધર્મ બુદ્ધિએ આગમ ભણવા હોય તેને ભણાવે છે, પરાણે કોઈને ભણાવતા નથી. કેમ તું ભણતો નથી એ વાત નથી, ભણવાની ગરજ હોય એને ભણાવે છે. આમ છે તો ગુરુદેવ દ્રષ્ટાંત બહુ સરસ લેતા, ભગવાનના સમૂહ શરણમાં એક ભવતારી સૌધર્મ ઇન્દ્ર જ્ઞાની છે, એ પણ જ્ઞાની છે, અનુભવી છે, છતાં પણ ધર્મ ઉપદેશ સાંભળવા બેસે ત્યારે ગલુડિયાની જેમ ગુરુદેવ એક્શન કરે, થોડી ગલુડિયાની જેમ બેસે. એટલે કે ઘણી ગરજ છે અને ભગવાનનો ઉપદેશ સાંભળવાની એને ઘણી ગરજ છે, એને ઉપદેશ દેવામાં આવે છે. એમ આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન પણ જે ધર્મ બુદ્ધિવાન છે એને ભણાવે છે. એ પ્રમાણે સમીપવર્તી ભવ્ય જીવોને અધ્યયન કરાવવા વાળા છે, એમની સમીપવર્તી જે જીવો એમની પાસે આવે છે, ભાવથી પણ એમની ભક્તિ કરનારા છે, એ રીતે એમની સમીપમાં એમના અંતેવાસી છે, તેમને ઉપાધ્યાય ભગવાન અધ્યયન કરાવે છે. એવા જે ઉપાધ્યાય પરમેષ્ઠી તેને આપણા સૌના નમસ્કાર. હવે સાધુનું સ્વરૂપ કે છે, જૈન સાધુ કેવા હોય? એ બે પદવી ધારક વિના, જેને આચાર્યની ને ઉપાધ્યાયની પદવી નથી, એવા બધા બાકીના બધા અન્ય સમસ્ત જે મુનિપદના ધારક છે, જેણે ગ્રહસ્થપણાને છોડીને અથવા ગ્રહસ્થપણામાં જે કાંઈ મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે, એ મોક્ષ માર્ગથી આગળ વધ્યા છે જે, અને મુનિપદમાં જેમણે પદાર્પણ કર્યું છે, દીક્ષા ગ્રહણ કરી છે, એ પદવી, એ બે પદવીના ધારક એટલે આચાર્ય ઉપાધ્યાય પદવીના ધારક વિના અન્ય સમસ્ત જે મુનિપદના ધારક છે, આત્મ સ્વભાવને સાધે છે, એટલા માટે એમનું નામ સાધુ પડ્યું. શું? કે મુખ્યપણે એ પોતાના સ્વરૂપને સાધે છે. સાધુ થવાનું હોય છે, સાધુ કો તરીકે કોઈ જન્મતા નથી. જન્મે કોઈ સાધુ ન હોય, જન્મે કોઈ સાધુ હોતા નથી. જન્મે જૈન હોય શકે, પછી બે પ્રકારે, એક જ્ઞાની હોય તો એ જન્મે જૈન છે, અને એક જ્ઞાની ન હોય પણ જે પૂર્વ એમના જે પૂર્વજો છે એ જ્ઞાનીને જૈનો હતા, એના કુળમાં જૈનવા માટે કુળથી જૈન છે. એના પૂર્વજો જ્ઞાની અવશ્ય હતા. એટલું ગૌરવ લેવા જેવું છે કે પૂર્વજો છે એ જ્ઞાની હતા, જૈન હતા, અને એના કુળમાં જૈનમાં એને પણ વ્યવહારે, લૌકિક વ્યવહારે જૈન કહેવામાં આવે છે, અને એનો કુળ કહેવાય છે. કુળ અથવા જેને આપણે આઠ કર્મમાં કહીએ છીએ ને, ગોત્ર, ગોત્ર કયો કે કુળ કયો, એ જૈન ગોત્રમાં આવ્યા છે. શું? પણ સાધુનું કોઈ ગોત્ર નથી, સાધુનું કોઈ ગોત્ર કર્મનો એ વિષય નથી. એ તો એ કઈ જન્મે નહીં, કોઈ છઠ્ઠે સાતમે ગુણ સ્થાને કોઈ જન્મ લેતા નથી. જ્ઞાની હોય, તીર્થંકર પુરુષ હોય તો પણ જન્મ લે ત્યારે એ ચતુર્થ ગુણ સ્થાને હોય છે, અથવા પૂર્વ પૂર્વની દશામાં સાધુ હોય તો પણ બીજા ભાવમાં જન્મ લે ત્યારે ચોથા ગુણ સ્થાને જ આવે, કારણ કે પહેલા તો દેવ થાય છે. સાધુને એને ત્રણ ચોકડીનો, બધા સાધુને ત્રણેય કસાયનો અભાવ છે, પછી જ સાધુ પદવીમાં આવે. ત્યાં સુધી સાધુ પદવી ગણાતી નથી. અનંતાનું મંદિર જાય ત્યારે અવિરત સમ્યક દ્રષ્ટિ છે. પંચમ ગુણ સ્થાને અપ્રત્યાખ્યાન વર્ણી જાય ત્યારે પંચમ ગુણ સ્થાને છે, ને અપ્રત્યાખ્યાન વર્ણી ત્રીજો જાય ત્યારે સાધુના પદમાં આવે. ત્યાં સુધી જાય એટલે પ્રત્યાખ્યાનને આવરણ કરે એવા એમના પરિણામ ન હોય, કોઈ પણ પચકાણ ન તોડે. 28 મૂળ ગુણમાં એક પચકાણ એનું તૂટે નહીં. ત્રણેયના ક્રોધમાન માયા લોભના 12 કષાયના અભાવ થાય અને સંજલનનો મંદ ઉદય વર્તે, એને સાધુપદ કહેવામાં આવે છે. એ તો લોકોને ખબર નથી, એટલે એમ કે ભાઈ આમાં શું હવે, આટલું કરે એમાં શું, પણ આટલું કરે એમાં શું, અત્યારે દેશ કાળ આવે છે. પણ ભાઈ એની દશા એવી વિતરાકતા વાળી હોય છે. ત્રણ કષાયનો અભાવ, એનો અર્થ કે એટલી સ્વરૂપમાં સ્થિરતા થઈને વિતરાકતા વધી ગઈ છે, અને એ વિતરાકતા વધી ગઈ છે એટલે રાગનો અભાવ થઈને બુદ્ધિપૂર્વકના રાગ ઉત્પન્ન થતા નથી, એનું નામ સાધુપણું છે. આટલું કરે પણ એ વિતરાકતામાં કરે ક્યાંથી, એને રાગ જ ન આવે ત્યારે એને સાધુ કહેવાય. અંદરની ખબર નથી એટલે બહારની બાંધ છોડની વાત ચાલુ થઈ ગઈ, અને 2000 વર્ષ પહેલા શરૂ થઈ ગઈ, અત્યારે તો હવે બહુ મોટા ફેરફારો છે. સર્વ સાધુમાં જે સાધુ હોય એ બધા આવી જાય. કોણ આવી જાય? જે સાધુ પદવીના ધારક હોય, આત્મ સ્વભાવને પ્રધાનપણે સાધતા હોય, ત્રણ કષાયનો અભાવ કરે, એટલે તો એ નાસ્તિ લેવી પડે છે. કેમ કે અસ્થિની ખબર નથી લોકોને કે વિતરાકતા કેટલી, વિતરાકતા ચોથે છે, પાંચમી છે, છઠ્ઠે છે, પણ છઠ્ઠે કેટલી, કે ત્રણ કષાયનો અભાવ થાય એટલે. એટલી વિતરાકતા હોય એવા સર્વ સાધુને પંચ પરમેષ્ટિમાં નમો લોયે સવ સાહુણમ કહેવામાં આવે છે, અને એ નમો લોયે સવ સાહુણમનું પદ ગણધર દેવ પણ નમસ્કાર મંત્રમાં બોલે છે. જેને ગણધરદેવના નમસ્કાર પહોંચે એ કેવા સાધુ હોય? એ કોઈ કસાઈવાળા સાધુ હોય? હે, એ કોઈ સાધારણ પ્રાણી હોય કે જેને ગણધરદેવના નમસ્કાર પહોંચે? હા, કે જેના ખાવા પીવાની વૃત્તિના ઠેકાણાનો હોય, જેના કસાયના પરિણામના રાગદ્વેષના ઠેકાણાનો હોય, એને કાંઈ ગણધરદેવ નમસ્કાર કરે કે કરે નહીં? છતાં પોતે સાધુ માને, બીજાને સાધુ બનાવે, તો એ સાધુનો, ગણધરોનો અને તીર્થંકર દેવોનો બધાનો અવિનય અને અનાદર કરે છે, આજ્ઞાનું ઉત્થાપન કરે છે, એવું થાય. દુષ્કાળ પ્રમાણે ચાલવું જોઈએ કે ચાલે તો એમાં વાંધો નહીં, તો એની અનુમોદના થઈ ગઈ. તો જે કરે, કરાવે અને અનુમોદે, ત્રણેયનું ફળ એક છે, એક સરખું છે. પોતે માનવું નહીં, માનતું માનતા હોય એને ઈષ્ટ જાણવું નહીં, સાચું ખરું જાણવું નહીં, ભલું જાણવું નહીં, એનું અનુમોદન કરવું નહીં. એમાંથી તો આ બધું દ્રષ્ટાંત છે આપણે ગુરુદેવનો અનુભવનો. શું ધર્મલાભ નો પ્રશ્ન? અનુમોદના કરી, એ અનુમોદના કરી શકાય નહીં. પ્રવચન સારમાં તો ત્યાં સુધી આવે છે કે નગ્ન દિગંબર હોય એ 28મું ગુણમાં એક ગુણ છે, અને એ સિવાયના 27 મૂળ ગુણો પણ જેના યથાર્થ આગમ અનુસાર બાહ્ય આચરણમાં દેખાતા હોય શુદ્ધ, તો પણ એ દ્રવલિંગી છે કે ભાવલિંગી છે એનો પરિચય કર્યા પછી ઉપદેશ ગ્રહણ કરવો. શું 28 મૂળ ગુણ શુદ્ધ હોય તો દ્રવલિંગીને આહારદાન દેવાનો દોષ નથી, આહારદાન દેવો, પણ જો ઉપદેશ ગ્રહણ કરવો હોય તો એની પરીક્ષા કરવી કે આ ભાવલિંગી છે કે નહીં. અને ભાવલિંગી હોય તો ઉપદેશ સાંભળવો, દ્રવલિંગી હોય તો ઉપદેશ ન સાંભળવો, એમ કે ઠીક ના પાડી છે આપણા પ્રવચન સારમાં. ચરણાનુયોગ સૂચક ચુલિકા ત્રીજો અધિકારમાં કેટલી હદે વાત લીધી છે. અત્યારે તો કોઈ 28 મૂળ ગુણમાં દિગંબર સાધુ દેખાતા નથી, સુતાંબરનો તો વિચારવાનો જ પ્રશ્ન રહેતો નથી, પણ દિગંબર સાધુ પણ 28 મૂળ ગુણવાળા કોઈ દેખાતા નથી, તો પછી એને ત્રણ કષાયનો અભાવ હોય એ વાત રહેતી નથી. કેમ કે અપ્રત્યાખ્યાન વર્ણી જે ત્રીજી ચોકડી છે એનો અભાવ થયા પછી 28 મૂળ ગુણ તોડે નહીં, પ્રાણ જાય તો ન તૂટે. ગુરુદેવ બોલે પ્રાણ જાય તો એક અન્નનો દાણો કે એક પાણીનો બિંદુ મુનિ ગ્રહણ કરે અને એને વૃત્તિ જ ન આવે, એમ કે છે એને એ કરવાની વૃત્તિ આવે ને, ત્યાજ થઈ ગયો છે, એટલી વિતરાગતા સંપન્ન છે. ત્યાં સુધી વાંધો નથી, એ બીજી વાત થઈ ગઈ. નવધા ભક્તિમાં રાગની પ્રધાનતા છે, એટલે હજી કષાયંશની પ્રધાનતા છે પરિણમનમાં, અને ઉપદેશ સાંભળવામાં શ્રદ્ધા જ્ઞાનની પ્રધાનતા છે, અને મોટો દોષ શ્રદ્ધા જ્ઞાનનો છે, રાગનો નહીં. શું હમણાં આપણે રાજકોટમાં 3 દિવસ પહેલા ચર્ચા ચાલી એક બપોરે, શું એ શુભથી શુદ્ધ ન થાય, આપણે ત્યાં એ મુખ્ય માહોલ છે, શુભનો નિષેધ કરીએ છીએ. ગુરુદેવે પણ ઉપદેશમાં પ્રધાન વાત એ લીધી કે શુભના કારણે શુદ્ધ ન થાય, અને આપણે શાસ્ત્ર સ્વાધ્યાય ભક્તિ આદિ શુભ ભાવથી બધું ઘણું કરીએ છીએ, અને શુભથી શુદ્ધ થાય ને આ વાત કાંઈ બહુ મેળ અંદરમાં બેસાડી શકાય એવી નથી લાગતી, બેસાડી શકાતો નથી, બેસતો નથી કરવું. પછી કહ્યું કે ભાઈ તમે એક ગુણના પરિણામથી ધર્મના કારણને કેમ વિચારો છો? શુદ્ધતા ધર્મ છે, અને એ ધર્મનું કારણ શુભ એટલે ચારિત્ર ગુણનો પર્યાય ખરો કે નહીં? એક કારણથી ધર્મ થાય છે. ધર્મની પરિભાષા વ્યાખ્યા તો એ છે કે સમ્યક દર્શનાં ચારિત્રાણી મોક્ષ માર્ગ. તો અધર્મની વ્યાખ્યા એ થઈ કે મિથ્યા દર્શનાં ચારિત્રાણી અધર્મ, સંસાર માર્ગ બંધ માર્ગ, ઓલો મોક્ષ માર્ગ તો આ બંધ માર્ગ. તો ધર્મમાં મૂળ તો સમ્યક દર્શન છે, દર્શન મૂળો ધર્મો. શ્રદ્ધા જ્ઞાન પહેલા છે અને આચરણનો અધિકાર પછી છે મોક્ષ માર્ગમાં તો, અને પદ પણ ચારિત્ર પદ પછી લીધું છે. અને તમે પ્રશ્ન કરો છો પહેલા ચારિત્રથી, તો એ શુભાવ વખતે એ જીવના શ્રદ્ધા જ્ઞાન કેવા હતા એની તો પહેલા ચર્ચા કરો. એ શ્રદ્ધા જ્ઞાનમાં ક્યાં ઊભો છે? પછી એ શુભથી ધર્મ થાય કે ન થાય પછી આપણે વિચારશું. વિચારતા નથી શુદ્ધિ થાય કે ન થાય, શુદ્ધિ થાય કે ન થાય, શું કરવા શુદ્ધિ ન થાય. બીજું શું છે કે ધર્મી જીવ પણ અને પહેલો ધર્મ પામે ત્યારે પણ કોઈ અશુભ ઉપયોગમાંથી સીધો શુદ્ધ ઉપયોગમાં આવતો નથી. ક્રમ એવો છે કે અશુભ ઉપયોગ છૂટે, શુભ ઉપયોગમાં આવે, અને એ શુભ ઉપયોગથી આગળ થઈને પછી શુદ્ધ ઉપયોગમાં આવે, કે તીવ્ર કષાયમાંથી મંદ કષાયમાં આવે અને મંદ કષાયમાંથી કષાયના અભાવમાં આવે. પછી શું કરવા કારણ કહેતા નથી? પ્રશ્ન આ થાય કે જો વચ્ચે અનિવાર્ય ક્રમ છે તો પછી એને કારણ તરીકે સ્વીકારતા શું કરવા નથી? એટલા માટે એને કારણ તરીકે સ્વીકારતા નથી કે જાત ફેર છે. એની જાત ફેર છે, ગતિ, જાતિ, સ્થિતિ, પ્રમાણ આ બધા એના પડખા વિચારવા જોઈએ. તો એ જાત ફેર છે. રાગની જાત જુદી, વિતરાગતાની જાત જુદી છે, વિરુદ્ધ જાતિ છે. એમાં સ્વભાવથી એ વિરુદ્ધ જાતિ છે. શું કે છે કે સાધુ છે એ આત્મ સ્વભાવને સાધે છે મુખ્યપણે, એટલે એમનું નામ સાધુ ગુણવાચક નામ છે. સાધુ છે એ ગુણવાચક નામ છે. ધર્મને મુખ્યપણે સાધનારા ભલે પંચમ ગુણ સ્થાનમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, અગિયારમી પડીમાં, દસમી અગિયારમી પડીમાંના ધારક હોય, ક્ષુલ્લક નિલક થયા હોય, તો પણ મુનિરાજ છે એની સાધના વિશેષ છે. કેમ કે છઠ્ઠે સાતમે ગુણ સ્થાને આવે ત્યારે એ વારંવાર અંતર્મૂર્તમાં, વારંવાર અને લઘુ અંતર્મૂર્તમાં એ શુદ્ધ ઉપયોગમાં આવે છે, એવી એમની ઉગ્ર સાધના હોય છે. એટલે સાધુ પદ એમ દર્શાવે છે કે એમનો પુરુષાર્થ ઘણો ઉગ્ર છે. સાધુ છે એનો આત્મિક પુરુષાર્થ ઘણો ઉગ્ર છે, અને તેથી તમામ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓ એ પદની ભાવના ભાવે છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એ જે કૃપાલુદેવની ભાવના છે, એ એમ સૂચવે છે કે તમામ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માની એ ભાવના હોય છે, એમને અંતર દેખાય છે પોતાની વિતરાગતાનું અને ધર્મ પરિણતિનું. અને સાધુ મહારાજની, સાધુ પરમેશ્વરની ધર્મ પરિણતિ અને વિતરાગતાનું કેટલું અંતર મોટું છે અને કેટલું વિશિષ્ટ અંતર છે, એથી એની ભાવના એમને ઉત્પન્ન થાય છે. ઓહો, આ તો ધર્મનો વૈભવ જેમાં છે. બીજું કુનકુંડાચાર્ય દેવે એ કહ્યું, હું મારા આત્મવૈભવથી કહીશ પાંચમી ગાથામાં, સમયસારને શુદ્ધાત્માના સ્વરૂપને હું મારા આત્મવૈભવથી કહીશ. વૈભવશાળી જીવ છે જે સાધુ થયા, એ ધર્મ વૈભવશાળી જીવ છે. ધર્મ ધુરંધર છે એમ કહો કે ધર્મના વૈભવશાળી છે એમ કહો, એવી વાત છે. એટલે એ પદની ભાવના ભાવે છે. જેમ કોઈ દરિદ્રી શ્રીમંતાઈને ઈચ્છે છે કે નહીં, એના વૈભવને ઈચ્છે છે. એનો વૈભવ જેને આવા મોટા મહેલ જેવા બંગલાઓ, આવા બગીચાઓ, બાગ બગીચાઓ, આવી મોટો, આવા નોકર ચાકર, આવી સગવડો, શું એ સંસારી ઈચ્છે છે. એમાં ધર્મલોભી જીવો સાધુને જોઈને ભાવના થાય છે, હું આવો ક્યારે થાવ, અપૂર્વ અવસર મને ક્યારે આવો આવે, એમ છે. સમ્યક દ્રષ્ટિને એવી ભાવના થાય છે. હાલતા ચાલતા સિદ્ધ થયા, લ્યો ઠીક વાત છે. ગુરુદેવે એમને હાલતા ચાલતા સિદ્ધ કર્યા છે. ખાસ કરીને દાર્શનિક ગ્રંથ લખ્યો ભગવાન કુનકુંડાચાર્ય. દાર્શનિક ગ્રંથ એટલે અન્ય દર્શનને સરખામણીમાં, મુકાબલામાં મેનો મુખ્ય હેતુ ઉદ્દેશ હોય છે નિરૂપણ કરવાનો. ગ્રંથ નિરૂપણનો મુખ્ય ઉદ્દેશ એમ. એ પોતે સંક્રાંતિ કાળમાં થયા. કુનકુંડાચાર્ય દેવ પોતે સંક્રાંતિ કાળમાં થયા. મૂળ માર્ગમાંથી બીજો ફાંટો ઉભો થાય એને સંક્રાંતિ કહે છે. ધર્મનો ફેરફાર એ કોઈ ધર્માત્મા સહન કરી શકે એને, કોઈ સિદ્ધાંત તોડે, કોઈ સિદ્ધાંત બદલે, કોઈ માર્ગ બદલે, આચરણ બદલે, એવું સ્થાપે ત્યારે જ્ઞાની હોય, ધર્માત્મા હોય, આચાર્ય હોય, મુનિરાજ હોય તો સહન કરે નહીં. એટલે એમણે જે અષ્ટપાહુર ગ્રંથ લખ્યો છે એ દાર્શનિક ગ્રંથ લખ્યો છે. અને શ્વેતાંબર સંપ્રદાય શરૂ થયો એની સામે એમણે મુનિપણું, જૈન મુનિપણું, તીર્થંકરના માર્ગમાં જૈન મુનિપણું કેવું હોય છે એના અધિકારો લખ્યા, 8 અધિકારો લખ્યા. એટલે મુનિદશાનું બહુ વર્ણન એમાં આવ્યું. કેમ કે બીજા મુનિઓ બદલ્યા ને, પહેલા તો મુનિઓ બદલ્યા, પછી અનુસરનારા શ્રાવકો થયા. એટલે મુનિપણું કેવું હોય એ 8 અધિકારમાં લખ્યું છે. એ મુનિપણાનું વર્ણન કરતા કરતા ગુરુદેવે આ વાત કાઢી છે કે મુનિ કોને કહીએ, બાપુ સાધુ કોને કહીએ. એ હાલતા ચાલતા સિદ્ધ છે, એ કોઈ હાલી દુવાલી નથી, કોઈ સાધારણ પ્રાણી નથી. ગણધર દેવ જેને નમસ્કાર કરે એ અંતર્મુહૂર્તમાં શુદ્ધોપયોગમાં સ્થિર થનારા અને સારી રીતે આત્મધર્મને સાધનારા, વિતરાગતાને સાધનારા એને સાધુ કહેવામાં, એ વિતરાગ માર્ગના સાધુ છે. બાકી તો અન્ય માર્ગમાં દરેક પોતપોતાના માર્ગમાં ત્યાગી હોય એને સાધુ કહે છે, એ તો અન્ય મતિઓ કહે છે. પણ આ તો વિતરાગ માર્ગના તીર્થંકર વિતરાગ દેવ સર્વજ્ઞ પરમાત્માના માર્ગમાં સાધુ કેવા હોય એનું વર્ણન કરે છે. તો હાલતા ચાલતા સિદ્ધ કયા એવી અંતર પરિણતિ હોય છે. જબરજસ્ત વિતરાગ જિનેન્દ્ર દેવ નો અણસાર આવે છે સાધુમાં. એ એમના જ્યેષ્ઠ પુત્ર છે, મુખ્ય પુત્ર છે. પછી સમ્યક દ્રષ્ટિને લઘુનંદન કહેવામાં આવે છે. આ ગુરુનંદન છે, લઘુનંદન છે. તો આ ગુરુનંદન છે, એ મુખ્ય પુત્ર છે, એમનો અણસાર આવે છે. બહુ માર્મિક શબ્દનો પ્રયોગ કર્યો છે. તમે સાધુને જુઓ એટલે જિનેન્દ્ર સર્વજ્ઞ પરમાત્માનો ભાસ થાય અંદર. એવા સાધુ હોય કે જેનું દર્શન કરતા સર્વજ્ઞ પરમાત્મા જિનેન્દ્રનો ભાસ થાય એની અંદર, આવા હોય વિતરાગી પરમાત્મા આવા હોય છે. જ્ઞાનમાં બુદ્ધિ આવે છે, ભલે પ્રત્યક્ષ ન હોય તો પણ જ્ઞાનમાં આવે છે. આ ટોડરનો જે વખતે નહોતા એ ના પડે છે. છેલ્લા 500 વર્ષથી અમારા સંપ્રદાયમાં સાધુની પરંપરા દેખાતી નથી. આ બધી ગડબડ છે અત્યારે, એ તો 500 વર્ષથી ગડબડી જોઈએ છે. તો અત્યારનો તો પ્રશ્ન જ નથી, 200 વર્ષ બીજાવી ગયા અત્યારે તો. આત્મ સ્વભાવને મુખ્યપણે સાધે છે. પોતાનો ઉપયોગ પરદ્રવ્યમાં ઈષ્ટ અનિષ્ટ પણ માની ફસાય નહીં. પોતાનો ઉપયોગ પરદ્રવ્યમાં ઈષ્ટ અનિષ્ટ પણ માની ફસાય નહીં વા ભાગે નહીં તેમ ઉપયોગને સાધે છે. હવે સાધુ સાધુ લે છે ને, તો કે શુદ્ધ ઉપયોગને સાધે છે. કેવી રીતે સાધે છે કે પરદ્રવ્યમાં ઇષ્ટપણું અનિષ્ટપણું માનીને ક્યાંય ઉપયોગ એમનો ફસાતો નથી, અથવા એમનો ઉપયોગ ભાગે છટકે નહીં, આત્મામાંથી છટકીને ભાગે નહીં, ફસાય નહીં, ભાગે નહીં ઉપયોગ. અત્યારે સામાન્ય માણસને શું થાય, ભાઈ ક્યારે ઉપયોગ ખબર નથી રહેતી. અમે તો માળા કરતા હતા, નમો અરિયંતાણમ નમો અરિયંતાણમ નમો મહાવીર ભગવાન નમો મહાવીરાય નમો મહાવીરાય નમો ભગવાન નું નામ લેતા લેતા ઉપયોગ ક્યાં આવી ગયો? એમ ન થાય, ઉપયોગ ભાગે નહીં એમનો, ધ્યાનમાં ઉપયોગ ને એમનો ઉપયોગ છટકે નહીં, તેવી રીતે ઉપયોગ ને સાધે છે. એટલે અત્યંત કેળવણી છે, જેની દશાની અત્યંત કેળવણી થઈ ગઈ છે વિતરાગતાની, કે ઉપયોગ છટકીને ભાગી જાય એમ બનતો નથી. એટલી આત્મ જાગૃતિ છે, ઊંઘમાં આવી જાય રાત્રે એમ પણ નહીં, બહુ કાગા આછી નિંદર, કાગા નિંદર જેવી હોય છે, બહુ આછી, ને એ પણ થોડી વાર 12 વાગ્યા પછી પાછું જ્ઞાન ધ્યાનમાં લાગી જાય છે. બાહ્યમાં તેના સાધનભૂત તપશ્ચરણાદિ ક્રિયામાં પ્રવર્તે છે, અને 12માં એ ઉપયોગના સાધનભૂત તપશ્ચરણાદિ ક્રિયામાં પ્રવર્તે, ગમે તેમ તપશ્ચર્યા કરે છે એમની, ઉપયોગને સ્વરૂપમાં વિશેષપણે સ્થિર કરવાના હેતુથી બાહ્ય તપશ્ચર્યામાં પરિણમે રહે છે, તે ઉપયોગને વિશેષપણે સ્થિર કરવા માટે રહે છે. માટે નિશ્ચય તપ તો વિશેષપણે સ્વરૂપમાં ઉપયોગ સ્થિર થાય તેને નિશ્ચય તપ કહેવામાં આવ્યું છે, અને એના નિમિત્તભૂત એવા જે બાહ્ય ક્રિયા એને વ્યવહાર તપ કહેવામાં આવ્યું છે. પણ એ નિશ્ચય તપ હોય એને વ્યવહાર તપ કહેવામાં આવે. નિશ્ચય તપ નું ઠેકાણું ન હોય, સમ્યક દર્શન નું ઠેકાણું હોય, એનો ઉપવાસ કર્યો માટે તપ કર્યું કે નહીં, એ વાત રહેતી નથી. એ તો હજી આપણે ત્યાં ઘણું જાડું સ્થૂળ ચાલે છે, સંપ્રદાયમાં તો ચાલે છે, પણ આપણા મુમુક્ષુ વર્ગમાં પણ એ સ્થૂળતા હજી ઘણી ચાલે છે. દશલક્ષ્મી પર્વમાં કોઈ 10 ઉપવાસ કરે છે ત્યારે એમ કે ભાઈ તપ કર્યું છે ને ઉજવવાના છે, તપને પાછા ઉજવે, પણ તપ જ નથી એને ઉજવવાનો ક્યાં પ્રશ્ન રહે છે? 4-5 વર્ષ પહેલા મલાડના તમને પંચકિલાણકમાં અનિલેશ પણ આવે છે ને, નાના ભાઈએ 10 ઉપવાસ કર્યા હતા. પછી એમ કે ગુરુદેવના ચાંદીના ફ્રેમ વાળો ફોટો કઈ આપવાનો, એવું બધું મંડળ તરફથી નક્કી કર્યું. પછી પ્રશંસા કરે, 2 શબ્દ તમે કયો કે ઠીક, ભાઈ ગુરુદેવાને તો કહેતા નહોતા, આપણે ક્યાંથી શરૂ કર્યું? ગુરુદેવાને તપ કહેતા નથી, જે ખરેખર નિશ્ચય તપ નથી તેને વ્યવહાર તપ પણ નથી, છતાં એને તપ માનીએ તો એમાં ગૃહિત મિથ્યાત્નો દોષ લાગે. માટે માત્ર કેવા માત્ર શુભભાવ છે, તપ નથી પણ એક પ્રકારનો એ હાર નહીં લેવાનો શુભભાવ છે, એટલું ગણીને ચાલવાનું છે. એમાં ભૂલ થાય તો સંપ્રદાયમાં જે ગડબડ ચાલે છે એ જ ગડબડ આપણામાં ઘૂસી ગઈ, હજી ચાલુ રહી છે, ઘૂસી ગઈ શું, એ હજી ચાલુ છે ને નીકળી નથી, એમ થશે. સ્પષ્ટીકરણ આપવું પડ્યું એમાં શું છે, ઈ તપ માને તમે એને અનુમોદો, ચાલો ભાઈ એને પાણું કરાવવા જાઓ, એનું ઉજવણું કરવામાં રહ્યો, એને કઈક ભેટ સોગાદ આપો, બીજું ત્રીજું, તો કે પણ એને તપ માનીને નહીં, ઈ ચોખવટ કરી લ્યો. ચોખવટ શું કરવાની? તે તપ નથી એમ સમજીને, એક માત્ર શુદ્ધાવ છે એમ સમજીને પછી વાંધો નથી. સમજતા ભાઈ પૂછી જવું કે તમે શું સમજ્યા હતા, તો પછી ઉજવણી શું કરવા કરે? તપ નથી તો તપ ઈચ્છા, પણ એ આ સંપ્રદાયની રીતે જે ઉજવણું થાય તો બીજા જે લોકો સંપ્રદાયમાં એનું ઉજવણું કરે અને એ તપ માનીને કરે, તો કે ભાઈ તમારામાં એમ થાય ને અમારામાં આમ થાય, એટલે બે હરખા થઈ ગયા. તો આપણે કઈક સમજણ થી જુદા પડનારા છીએ કે નહીં, આપણી સમજણ કોઈ જુદી છે કે નહીં, એ વાત સાફ અને સ્પષ્ટ થવી જોઈએ, પછી જે કરો એની સાથે વાંધો નથી, પણ સ્પષ્ટતા તો બંનેને હોવી જોઈએ. ઉપવાસ કર્યો હોય એને હોવી જોઈએ, અને એને એની સાથે વ્યવહાર કરતા હોય એને પણ હોવી જોઈએ, એ બંનેને સ્પષ્ટતા હોવી જોઈએ. આપણા મુમુક્ષુ એમ સમજતા જ હોય એવું બધે માનવા જેવું નથી. એનું કારણ કહું કે આપણા ઘણા મુમુક્ષુઓને ત્યાં હજી ગણપતિના ફોટા લટકે છે સૂંઢવાળા, લક્ષ્મીજીના ફોટા, ચતુર્ભુજ લક્ષ્મીજીના ફોટા લટકે છે, અને કેટલાકની ગાડીઓમાં સાંઈ બાબાના ફોટા પણ લટકે છે, અને કેટલાક મહુડી સુધી પણ આટો મારી આવે છે. એવું તો આપણા આપણા મુમુક્ષુ એટલે બધા કહેવાતા મુમુક્ષુ છે, એટલે બધા કઈ સરખું સમજે છે એવું નથી. આવવા આવતા જતા થયા હોય એટલે મુમુક્ષુ થયા ને સમજતા થયા ને સમજણા છે એવું કઈ નથી. દિવાળીમાં લક્ષ્મી પૂજન કરે, ચોપડા પૂજન કરે, એ બધા ગ્રહિત મિથ્યાતના પ્રકાર છે, એ બધું ગડબડ છે. એટલે કહેવાય મુમુક્ષુ એટલે કઈ મુમુક્ષુ છે એવું નથી, પણ મોટા ભાગના ઓછું સમજે છે અથવા આવું અધૂરું સમજે છે, ગડબડ વાળું સમજે છે. મુમુક્ષુ વર્ગમાં પણ સમજદાર વર્ગ બહુ ઓછો છે, એ આપણી વર્તમાન હાલત પ્રસિદ્ધ છે. હાજી આ પાયાની આ બધો પાયાનો વિષય ચાલે છે એટલા માટે. હા ખરી વાત છે, ખરી વાત છે. આવે તો સમજે, ના આવે તો ક્યાંથી સમજે, એ વાત સાચી છે. પણ હવે એવું કઈ પરાણે તો કોઈને ન લેવાય. હા સારું છે, માલતીબેને શરૂ કરી છે ને બાલ પાઠશાળા, સારું કરી શરૂ કર્યું છે. બહેનોએ આવું બધાએ લાભ લેવો, બાળકોએ બહેનોએ બધાએ લાભ લેવો, એમાં કંઈ ખોટું નથી. બધી પાયાની વાત કરવી ઠીક છે, એ ગ્રહિત મિથ્યાત ન થાય એવી બધી પાયાની વાત ત્યાં સમજવા મળે. પાઠશાળા હોય તો પાઠશાળા જેમ સ્વાધ્યાય દરેક મંડળમાં ચાલવું જોઈએ એમ પાઠશાળા પણ દરેક મંડળમાં ચાલવી જોઈએ. મેં વાત કરી તો મેં કીધું એટલું શનિવારે કેમ છે, મેં તો એમ કહ્યું કે અઠવાડિયામાં એક જ દિવસ શું કરવા, તો કે છોકરાઓને શનિવારે અડધો દિવસની સ્કૂલ હોય ને એટલે નિવૃત્તિ હોય, પણ રવિવારે તો આખો દિવસ રજા હોય છે, તો રવિવારે કા નહીં, તો ઓછામાં ઓછા બે દિવસ રાખવા, અને વધારે હોય તો આપણે રાત્રે તો અહીંયા સ્વાધ્યાય ચાલતો નથી, મંદિર ખાલી હોય છે, તો રાત્રે પાઠશાળા ચલાવી શકાય અડધી કલાક પોણે કલાક કલાક જેવી અનુકૂળતા સૌને. પણ પાઠશાળા ગામે ગામ ચાલવી જોઈએ, નિત્ય ચાલે તો એ વધારે અનુમોદન કરવા જેવું છે. અઠવાડિયામાં એક દિવસ થી બે દિવસ કરવી પહેલા, પછી વધારે બધાનો હોશ હોય તો આખું અઠવાડિયું કરવું, પણ એ કરવું જોઈએ. અને આ તો સમજણનો માર્ગ છે, સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તમારા ઘર પાસે જ છે ને જૈન, કેટલાક આપણા મોક્ષો એમાં ગાવા જાય છે, ગરબા લે છે, એ બધું મનોરંજનના કાર્યક્રમમાં પણ સામેલ થાય છે. હવે તો અહીંયા બધા મનોરંજનના કાર્યક્રમ વધારે થાય છે, ગરબા પણ કોઈ લેતું નથી. પહેલાના જમાનામાં તો બધા અમારે ત્યાં તો બધા ગરબા લેતા હતા, બધા પુરુષો પણ ગાય, બહેનો પણ ગાય. હા બસ માતાજીની આરતી થાય ને પછી તો બધું હાલતું હોય એ પ્રમાણે મનોરંજન. હા બધા કહેવાતા છે, બધા કહેવાતા જૈનો, જૈનો એટલે બધા કહેવાતા જૈનો, બધા માતાજીને માનવા વાળા, હનુમાનજીને કોઈ માનવા વાળા, કોઈ ગણપતિને માનવા વાળા, કોઈ શંકરને માનવા વાળા, કોઈ સાંઈ બાબાને માનવા વાળા, બધા એવા ગડબડ ઘણી થઈ ગઈ છે. જૈન વિધિ બધું વહી પૂજા નહીં, ભગવાનની પૂજા કરવાની હોય, જીનવાણીની પૂજા કરવાની, ભયની પૂજા નહીં કરવાની. પૂજવા પૂજામાં શું છે, પૂજવા યોગ્ય હોય તેની પૂજા કરાય, પૂજનીયની પૂજા છે. પૂજવા યોગ્ય એટલે પૂજનીયની પૂજા છે, તો પૂજનીય તો દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ સિવાય કોઈ પૂજનીય છે જ નહીં આપણા માટે. બસ હા બસ, એટલે એની પૂજા કરાય, દેવગુરુ શાસ્ત્રની પૂજા કરાય, એનો કાંઈ વાંધો નથી. ચોપડા એ કાંઈ પૂજવાની ચીજ નથી એમ છે.
ગુજરાતમાં દરેક મંડળો
પાછળ ગુરુદેવના વખતે ચાલતું જ તે ને. અમે જયપુરમાં બધું જે શરૂ કર્યું, વિદ્યાલય શરૂ કર્યું, પાછાઓ શરૂ કરાવી, એટલા માટે છે. લોકો સમજતા હતા. હે, હા, અહીંયા શરદબેન ચલાવતા હતા, ઘણા વખત ચલાવતા, પરીક્ષાઓ લેતા હતા જયપુરથી, બધા પેપર્સ ને બધું આવતું અહીંયા આપણે ચાલુ કરાવ્યું હતું. ચાલવું જોઈએ, બધું સમજવા માટે જરૂરી છે. નહીતર પ્રાથમિક સમજણ ન હોય તો પછી આ બધું તો ક્યાંથી સમજે? આ તો બધી તત્વની ઊંચી ભૂમિકાનો વિષય છે. સાધુનું સ્વરૂપ સમજવું, પંચ પરમેશ્વરનું સ્વરૂપ સમજવું. શું કહે છે કે ઉપયોગને એ રીતે સાધુ સાધે છે, બાહ્યમાં તેના સાધનભૂત તપસ્યા, તપશ્ચરણ માંથી વિષય ચાલી ગયો આપણે, કે તપશ્ચરણ એ છે સ્વરૂપમાં પ્રતપંતે તપ છે. શું એટલે તપ છે? એ સ્વરૂપમાં જેનો ઉપયોગ સ્થિર વિશેષ રહી શકે, સ્થિર રહી શકે નહીં પણ વિશેષ રહી શકે એને તપ હોય છે. એ પહેલા તપનો અધિકાર શરૂ થતો નથી. એટલે મુખ્યપણે એ મુનિ દશામાં તપ તપવામાં આવે છે. ગૌણ પણ એ પંચમ ગુણ સ્થાને છે એમ લેવું. અને કદાચિત ભક્તિ વંદનાદિ કાર્યમાં પણ પ્રવર્તે છે. ચૈત્યાલીમાં જાય છે, મંદિર જાય છે, ભક્તિ વંદનાદિ પોતી સ્તુતિ બનાવે છે. એવા આત્મ સ્વભાવના સાધક કેવા? આત્મ સ્વભાવના સાધક, પંચમાવ્રતના સાધક, 28મૂળગુણના સાધક ન કયા ચોડરમલજીએ. આત્મ સ્વભાવના સાધક સાધુ પરમેષ્ઠિને અમારા નમસ્કાર. એવા આત્મ સ્વભાવના જે સાધુ છે એને પરમેષ્ઠિ પદમાં ગણીને નમસ્કાર કરવામાં આવે છે.
ભગવાન